समयसार भगवान कुंदकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मखाती टीका कलश सहित એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિજરા અધિકારની ગાથા 201 અને 202 એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ગાથા અને ગાથાનો અર્થ કર્યો છે. હવે આજે આપણે ટીકાથી આગળ એનો સ્વાધ્યાય લઈએ. મૂળ ગાથામાં અહીંયા એમ કહ્યું છે કે ખરેખર જે જીવને લેશ માત્ર પણ રાગાદિક વર્તે છે, એટલે કે રાગની રૂચિ છે, તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય, ગમે તેટલો આગમમાં પ્રવીણ થયો હોય, છતાં પણ એ આત્માને નથી જાણતો. કેમ કે એને રાગની રૂચિ છે એટલે એને આત્માનો અનાદર છે એટલે એ આત્માને નથી જાણતો. જેને આત્માની રૂચિ હોય એને આત્માનો આદર હોય, આશ્રય હોય, એને રાગની રૂચિ ન હોય, એટલે એવો એ આત્માને નહીં જાણતો થકો, અનાત્માને પણ જાણતો નથી. જે પોતાના સ્વરૂપને નથી જાણતો એ અન્યને પણ જાણતો નથી, એ રીતે તે જીવ અને અજીવને પણ નથી જાણતો. એ રીતે એ જીવ અને અજીવના ભેદને જાણતો નથી, એટલે એ સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોય એટલે કે ન હોય. આ વાત ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેને રાગાદી અજ્ઞાનમય ભાવોના લેશ માત્રનો પણ સદભાવ છે, તે ભલે શ્રુત કેવળી જેવો હો, શ્રુત કેવળી જેવો, શ્રુત કેવળી નહીં પણ શ્રુત કેવળી જેવો, એ જાણવાની અપેક્ષાએ શ્રુત કેવળી સમ્યક દર્શન સહિત જે જ્ઞાની છે એની અહીંયા વાત નથી કરવી, એના જેવો નહીં, પણ જાણવાની અપેક્ષા, એટલે શાસ્ત્રને જાણવાની અપેક્ષાએ શ્રુત કેવળીની માફક જાણતો હોય પણ એને રાગાદીની રૂચિ છે એવો. એટલે કહે છે, પહેલી શરૂઆત જ ત્યાંથી કરી કે જેને રાગાદી અજ્ઞાનમય ભાવોનો સદભાવ છે, સહેજ પણ સદભાવ છે, જરાક પણ રાગાદી અજ્ઞાનમય ભાવોનો સહેજ પણ સદભાવ છે, એ ભલે આગમોનો અભ્યાસ કરી અને એ આગમના અભ્યાસના જ્ઞાનની અપેક્ષાએ એવો એ શ્રુત કેવળી જેવો હો, તો પણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો. એ શાસ્ત્રના જ્ઞાનને જાણે છે પણ આત્માનું જ્ઞાન થયું નથી. સમ્યક દર્શન વિના, એ આત્માના જ્ઞાન વિના, એટલે કે જ્ઞાનમય ભાવના અભાવને લીધે સ્વરૂપની દ્રષ્ટિ નથી થઈ, આત્માને જાણતો નથી. અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો, એટલે કે આ ચેતન ભગવાન આત્મા અને આ બીજું બધું છે તે અનાત્મા, એવી બુદ્ધિ એને નથી, એવું એને અનુભવ સહિત જાણપણું નથી, એવું એને ભેદ જ્ઞાન નથી. જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતું, કેમ કે સ્વ અને પર બંનેને એને જાણવું જ રહ્યું. માત્ર સ્વને જાણે એમ બને નહીં, સ્વને જાણે એટલે સ્વ બીજા બધાથી જુદું છે એ વાતની એને બરાબર પાકી ખાતરી હોય, જેથી કરીને પરને ક્યારેય પોતે પોતાનું માને નહીં. શું પર છે, શું પોતાથી જુદું છે, જે આત્મા નથી તે બીજું બધું શું છે, એના જાણપણામાં એને ક્યારેય ભૂલ થાય નહીં, એની શ્રદ્ધામાં ક્યારેય ભૂલ ન થાય, એટલે કે એ અનાત્માને બરાબર જાણે. જે આત્માને જાણે તે અનાત્માને બરાબર જાણે. આત્માને જાણનારો છે એ જ ખરેખર અનાત્માને બરાબર જાણે કે આ હું આત્મા અને એના સિવાય બીજું બધું અનાત્મા. એટલે આત્માને જે જાણતો નથી એ અનાત્માને પણ જાણતો નથી, કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા. સ્વરૂપે સત્તા પોતે પોતા રૂપે છે એવી સત્તા પોતાની હયાતી, એટલે હું સ્વથી છું એમ સત્તા. હું સ્વથી છું એમ સત્તા, મારું હોવાપણું, મારું અસ્તિત્વ એ સ્વથી છે. મારું અસ્તિત્વ પરથી નથી, એટલે પરરૂપે હું નથી, પરરૂપે આ આત્માની સત્તા નથી અને પરની સત્તા મારામાં નથી. પર પરરૂપે છે, સ્વ સ્વરૂપે છે, એટલે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા. સ્વપણે હું છું અને પરપણે હું નથી, એમ અસ્તિ અને નાસ્તિથી બંને રીતે વસ્તુનો નિશ્ચય થાય છે. વસ્તુ એટલે ભગવાન આત્મા. હું સ્વરૂપે છું અને બીજા અન્ય કોઈ રૂપે છું કે નથી એનો જો એને સંશય હોય તો સમજવું કે એને હજી પોતે સ્વરૂપે છે એ વાતનો પણ પાકો નિર્ધાર થયો નથી. હું સ્વરૂપે જ છું, પરરૂપે નથી જ, એમ બંનેમાં બરાબર હોય, પોતે સ્વરૂપે જ છે એટલે સ્વરૂપે સત્તા અને પરરૂપે નથી જ એટલે પરરૂપે અસત્તા, એવો અસ્તિ અને નાસ્તિથી બરાબર વસ્તુનો નિર્ણય થાય, વસ્તુ એટલે ભગવાન આત્માનો નિર્ણય થાય તો જ એણે આત્માને જાણ્યો છે. જેને અનાત્માનો એટલે કે રાગનો નિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્મા બંનેનો નિશ્ચય હોવો જોઈએ. જેને અનાત્માનો એટલે રાગનો નિશ્ચય થયો હોય એટલે કે રાગને જાણતો હોય કે આ અનાત્મા છે તો સમજી લેવું કે એ આત્માને પણ બરાબર જાણતો હશે, કેમ કે આત્માને જાણ્યા વિના એને અનાત્માનો પણ નિર્ણય બરાબર યથાર્થ થઈ શકે નહીં. અનાત્માનો નિર્ણય આ બધું આત્મા નથી એવો જેને નિર્ણય છે એને પહેલા આત્માનો નિર્ણય હોય, આત્મા કોણ છે શું છે એ બરાબર યથાર્થ જાણે, એટલે પછી બાકી બીજું બધું જે છે તે અનાત્મા છે, આ રાગ છે, આ પરના લક્ષ્ય થતા ભાવ છે, આ વિકારી વિભાવ ભાવ છે, શુભાશુભ ભાવ છે, એ પણ અનાત્મા છે એ આત્મા નથી. આ જળ પદાર્થો તો અનાત્મા છે જ, આ સંયોગી પદાર્થો છે એ તો અનાત્મા છે જ, પરંતુ કર્મના ઉદયને કારણે એના નિમિત્તે જે સંયોગો સર્જાયા છે અને એ સંયોગો તરફ લક્ષ જતા જે શુભાશુભ ભાવ થાય છે એ ભાવ પણ અનાત્મા છે, એ ભાવ પણ અનાત્મા છે, એટલે કે આ શુભ ને અશુભ રાગ છે એ પણ અનાત્મા છે, એવો નિશ્ચય ક્યારે થાય કે જ્યારે એ આત્માની સત્તાને જાણે છે ત્યારે એને એવો નિશ્ચય થાય. એટલે અનાત્માનો જેને નિર્ણય બરાબર પાકો થયો છે તો સમજવું કે એને આત્માનો નિર્ણય હશે જ, આત્માનો અને અનાત્માનો નિર્ણય બરાબર સાથે જ થાય. એકલો આત્માનો નિર્ણય થાય કે એકલો અનાત્માનો નિર્ણય થાય એમ હોતું નથી. જેને ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયકનો અનુભવ થયો છે એને પોતે કોણ છે, સ્વ શું છે, પોતાનું સ્વરૂપ કેવું છે, પોતે સત્તાપણે હોવાપણે કોણ છે, કેવી રીતે છે એ બરાબર સમજાય છે અને એની સાથે બીજું બધું જે છે એ પોતામાં નથી, પોતાથી જુદું છે, પોતાના સ્વરૂપથી એ જુદું છે અને પોતાના સ્વરૂપમાં એ કાંઈ કરી શકવા વાળું નથી, એ બધું અનાત્મા છે. આ રાગ દ્વેષના ભાવ પણ અનાત્મા છે એવો પણ સાથે નિશ્ચય હોય. એટલે એ રીતે જે આત્મા અને અનાત્માને જાણે છે એ જ સમ્યક દ્રષ્ટિ છે, અને જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને પણ એ નથી જાણતો, એટલે એને ચેતનનો અને જળનો પણ ખ્યાલ નથી, એનો પણ ભેદ નથી. અને જે જીવ અજીવને નથી જાણતો તે સમ્યક દ્રષ્ટિ જ નથી. માટે રાગી જીવ જે અજ્ઞાનમય ભાવે રાગમય ભાવે પરિણમી રહ્યો છે તેવો રાગી જીવ જ્ઞાનના અભાવને લીધે સમ્યક દ્રષ્ટિ હોતો નથી. જો ગાથાની શરૂઆતમાં શું કહેવામાં આવ્યું હતું કે રાગી જીવ કેમ સમ્યક દ્રષ્ટિ ન હોય, અને એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી હતી. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં એનો બરાબર ગાથાનો અર્થ વિસ્તારથી સમજાવી અને સિદ્ધ કર્યું કે આ રીતે એ રાગી જીવ હોય એ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. જીવ અને અજીવનો પણ ભેદ એને ખબર નથી, આત્મા અને અનાત્માને નથી જાણતો, કેમ કે એ અજ્ઞાનમય ભાવે રહ્યો છે. એને રાગની રૂચિ છે, જેને આત્માની રૂચિ હોય એને રાગની રૂચિ ન હોય, અને જેને રાગની રૂચિ હોય એને આત્માને જાણ્યો નથી, આત્માનું મહાત્મા આવ્યું નથી, અને એને આત્માની રૂચિ થઈ નથી. એટલે આત્માને ન જાણતો એવો અનાત્માને પણ જાણતો નથી, અને એમ આત્મા અને અનાત્માને નથી જાણતો તો પછી જીવ અજીવના ભેદને પણ જાણતો નથી, એટલે એવો એ સમ્યક દ્રષ્ટિ હોય નહીં. એટલે એમ સિદ્ધ થયું કે રાગી જીવ જ્ઞાનના અભાવને લીધે સમ્યક દ્રષ્ટિ હોતો નથી. ભાવાર્થમાં અહીંયા પંડિતજી સમજાવે છે કે અહીં રાગ શબ્દથી અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ કહેવામાં આવ્યા છે. રાગ શબ્દ અહીંયા મૂક્યો ને રાગી જીવ, એ રાગને કારણે એમ જે કહેવામાં આવ્યું શરૂઆતમાં જ, તો એ રાગ એટલે એનો અર્થ શું કરવાનો છે અહીંયા? તો કે રાગ શબ્દનો અર્થ અહીંયા અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ એવો કરવાનો છે. ત્યાં અજ્ઞાનમય કહેવાથી મિથ્યાત્વ અનંતાનુબંધીથી થયેલા રાગાદિ સમજવા, મિથ્યાત્વ અને અનંતાનુબંધીને તો ઘેરો સંબંધ છે. મિથ્યાત્વ હોય એટલે અનંતાનુબંધી કસાય હોય, અને જેને અનંતાનુબંધી કસાય ગયો નથી એને મિથ્યાત્વ હોય જ. એટલે એ અજ્ઞાનમય કહેવાથી મિથ્યાત્વ અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા, મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો, મિથ્યાત્વ જેનું ગયું છે સંકિતી થયો છે અને એના ચારિત્રમોહના એટલે કે ચારિત્રમોહનીય કર્મના ઉદયને કારણે સર્જાયેલા સંયોગો તરફ લક્ષ જતા થતા રાગ, એટલે એ ચારિત્રમોહના ઉદયનો રાગ અથવા તો એ અસ્થિરતાનો રાગ, એ અહીંયા ન લેવો. અહીંયા એમ કહેવું છે કે રાગ શબ્દ દ્વારા અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ કહેવામાં આવ્યા છે, અને એ અજ્ઞાનમય કહેવાથી એમાં એમ સમજવાનું છે કે એ મિથ્યાત્વ સહિત છે, એને હજી અનંતાનુબંધી કસાયની ચોકડી ગઈ નથી, એટલે એવા રાગાદિક સમજવા. અને મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ અહીંયા લેવાનો નથી, કારણ કે અવિરત સમ્યક દ્રષ્ટિ જે ચોથા ગુણસ્થાને છે એને, અને આગળ પાંચમા ગુણસ્થાને દેશ વિરત છે એને, અને જે સાતમેથી છઠ્ઠે આવ્યો છે એને પણ ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે, પણ એને જ્ઞાન સહિત છે, એને સમ્યક્ત્વ છે, એટલે એનો રાગ છે એ ચારિત્રમોહનીના ઉદયને કારણે થતો રાગ છે, જે રાગનું એને સ્વામીપણું નથી એવો એ રાગ છે, અને તે રાગને સમ્યક દ્રષ્ટિ કર્મ ઉદયથી થયેલો જાણે છે, એટલે કે કર્મના ઉદયને નિમિત્તે એને એવો રાગ થયો છે, સાથે એ પણ જાણે છે કે પોતાની એમાં નબળાઈ છે એટલે એવો રાગ થયો છે, એટલે એવા રાગને એ રોગ સમાન જાણે છે. સમ્યક દ્રષ્ટિ કર્મ ઉદયથી થયેલો રોગ છે એમ એ રાગને જાણે છે, અને તેને મટાડવા જ ઈચ્છે છે. એ રાગ પ્રત્યે સમ્યક દ્રષ્ટિને રૂચિ નથી, રાગ નથી, વળી સમ્યક દ્રષ્ટિને રાગનો લેશ માત્ર સદભાવ નથી એમ કહ્યું છે. તેનું કારણ આ પ્રમાણે છે કે સમ્યક દ્રષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે, અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય સારો જાણતો નથી, ભલો જાણતો નથી, ઉપકારી જાણતો નથી, ઇષ્ટ જાણતો નથી. તેના પ્રત્યે એને જરાય રૂચિ નથી, લેશ માત્ર પણ રાગ નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. રાગ સાથેનું મમત્વ કે એકત્વ પણ એને નથી. માટે તેને લેશ માત્ર રાગ નથી. જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશ માત્ર રાગ કરે, તો ભલે તે સર્વશાસ્ત્રો ગણી ચૂક્યો હોય, મુનિ થયો હોય, વ્યવહાર ચારિત્ર પણ પાળતો હોય, તો પણ એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થ સ્વરૂપ નથી જાણ્યું. એ દ્રવ્યલિંગી છે, સમ્યક્ત્વ રહિત છે અને પોતાનું સ્વરૂપ પરમાર્થે એણે જાણ્યું નથી, એટલે હજી એને શાસ્ત્રોનો અભ્યાસ હોવા છતાં શુભરાગની રૂચિ છે. એટલે કે વ્યવહાર ચારિત્ર પાળતો હોય, પાંચ સમિતિ પણ બરાબર હોય, તે છતાં પણ તેઓ કે શાસ્ત્રનો અભ્યાસી કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ભાવલિંગી મુનિ નથી. બીજા પણ જે મુનિ નથી થયા એવાઓ પણ પંડિતાઈ કરી અને શાસ્ત્રોના ઘણા અર્થ કરતા હોય, પણ રાગની રૂચિ રહી હોય, રાગ એવો ને એવો પડ્યો હોય, શાસ્ત્રના અભ્યાસ દ્વારા કોઈ રીતે પલટાયા ન હોય, એટલે ગમે તેટલા શાસ્ત્રો ભણી ચૂક્યા હોય તે છતાં પણ એ સમ્યક દ્રષ્ટિ નથી. અજ્ઞાનમય ભાવને કારણે એ સમ્યક દ્રષ્ટિ નથી. એટલે જેને રાગ છે એ રાગી મિથ્યાત્વ સહિત છે, એ સમ્યક દ્રષ્ટિ હોય નહીં
નહીં
એ વાત અહીંયા સમજાવી છે. પંડિતજી કહે છે કે જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશ માત્ર રાગ કરે, તો ભલે તે સર્વશાસ્ત્રો ગણી ચૂક્યો હોય, મુનિ હોય, વ્યવહાર ચારિત્ર પણ પાળતો હોય, તો પણ એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થ સ્વરૂપ નથી જાણ્યું. કર્મ ઉદયજનિત રાગને જ સારો માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે, એવો એ મિથ્યા દ્રષ્ટિ છે. આ રીતે પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને નહીં જાણતો હોવાથી જીવ અજીવના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને નથી જાણતો, તેથી એ જીવ અને અજીવના પરમાર્થ સ્વરૂપને પણ જાણતો નથી. જીવ ચેતન ભગવાન આત્મા ત્રિકાળ નાયક નાયક અવિનાશી તત્વ છે અને એનાથી જુદું આ દયાદાન વ્રત તપના ભાવ છે, એ અજીવ તત્વ છે. અને આ બધા સંયોગી પદાર્થો જે ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવે છે એ બધા જડ છે. એટલે સ્વ અને પરનું ભેદ જ્ઞાન જેને નથી, એને જીવ અને અજીવનો પણ પરમાર્થે ભેદ ખ્યાલમાં આવ્યો નથી. એટલે જીવ અને અજીવના પરમાર્થ સ્વરૂપને પણ એ જાણતો નથી. અને જ્યાં જીવ અને અજીવ બે પદાર્થોને જ જાણતો નથી, ત્યાં સમ્યક દ્રષ્ટિ કેવો? એટલે સમ્યક દર્શન હોય જ નહીં એને. માટે રાગી જીવ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. આ રીતે આ ગાથામાં રાગી સમ્યક દ્રષ્ટિ નથી એ વાતને બહુ સારી રીતે સમજાવવામાં આવી. હવે તાત્પર્ય અને પ્રયોજનભૂત વાત પૂજ્ય ગુરુદેવે જે કહી છે એ આપણે પ્રવચન રત્નાકરમાંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં ગાથા 201 અને 202 ટીકા ઉપરનું પ્રવચન પારા નંબર 110 ઉપર છે. અહીંયા કહે છે, જેને રાગાદી અજ્ઞાનમય ભાવોના એમ કહી, અહીંયા રાગાદી અજ્ઞાનમય ભાવો છે એમ કહ્યું છે. જો પહેલી વાત ગુરુદેવે સમજાવી કે રાગાદી અજ્ઞાનમય ભાવોના એમ કરીને જે શરૂઆત કરી, એટલે એનો અર્થ એમ છે કે રાગાદી અજ્ઞાનમય ભાવો છે, રાગાદી અજ્ઞાનમય ભાવો છે એમ કહ્યું છે. આ વ્રત તપ ભક્તિ ઇત્યાદિનો જે રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે. રાગાદી અજ્ઞાનમય ભાવો છે. એ જ્ઞાનમય ભાવ નથી. રાગ છે તે પણ અજ્ઞાનમય ભાવ છે. મિથ્યાત્વ ટળ્યું નથી અને જે શુભ ભાવ છે એ શુભ ભાવને અજ્ઞાનમય ભાવ કહેવો છે. એટલે પહેલા જ સ્પષ્ટીકરણ કરી દીધું કે અહીંયા સમ્યક દ્રષ્ટિના રાગની વાત નથી. સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહનીયને કારણે જે રાગ છે એની વાત અહીંયા નથી કીધી. અહીંયા રાગાદી જે કયા છે એ મિથ્યા દ્રષ્ટિના રાગાદીની વાત કરી છે. એટલે એવા આ રાગાદી એ અજ્ઞાનમય ભાવો છે. આ વ્રત તપ ભક્તિ ઇત્યાદિનો જે રાગ છે એ અજ્ઞાનમય ભાવ છે. કોને માટે? મિથ્યા દ્રષ્ટિને માટે. ખરેખર તો સમ્યક દ્રષ્ટિને જ જ્ઞાનમય ભાવ છે, અને જ્ઞાનમય ભાવ છે એને જ સાચા અર્થમાં જોઈએ તો એ શુભ ભાવ હોય છે. બાકી મિથ્યા દ્રષ્ટિના શુભ ભાવ છે એમાં કંઈ ઠેકાણા હોતા નથી. એને શુભ ભાવ એ કહેવાય નહીં. ઠીક છે, એનાથી પુણ્યનો બંધ પડે, પણ એને એના સાધક જીવનમાં સહકારી કારણ પણ કહેવાય નહીં. એમ કહેવાય ને કે આ વ્યવહારથી એ સહકારી કારણ છે એવું જે કહેવામાં આવે ને શુભ ભાવને, તો એ કોને માટે? સમ્યક દ્રષ્ટિ માટે કહેવાય, મિથ્યા દ્રષ્ટિ માટે ન કહેવાય. જેને સમ્યક દર્શન છે જ નહીં અને શુભ ભાવ છે, તો એવો એ શુભ ભાવ એ વ્યવહારથી સાધનામાં સહકારી કારણ ન થાય. સમ્યક દર્શન છે તો એ સહકારી કારણ થાય. હવે મૂળ ગાથાની વાત ઉપર આવીએ અને આપણે સમજીએ કે રાગ એ અજ્ઞાનમય ભાવ કઈ રીતે છે. ગુરુદેવે આની બહુ સ્પષ્ટ સમજ આપી છે. એટલે આ વ્રત તપ ભક્તિ ઇત્યાદિનો જે રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે. એટલે શું? એટલે કે મિથ્યાત્વ છે એમ નહીં, પણ એમાં ચૈતન્યનો એટલે જ્ઞાનનો અભાવ છે માટે એ અજ્ઞાનમય ભાવ છે. વ્રત તપ ભક્તિ ઇત્યાદિનો જે રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે. એટલે કે તે મિથ્યાત્વ છે એમ નહીં, પણ એમાં ચૈતન્યનો જ્ઞાનનો અભાવ છે. એવા ભાવમાં, શુદ્ધ ભાવમાં જ્ઞાનનો અભાવ છે. એટલે ભગવાન આત્મા એમાં નથી, એ ભગવાન આત્માનો એ ભાવ નથી. ભગવાન આત્માનો તો એકમાત્ર શુદ્ધ ભાવ છે, એ જ ચેતન છે. એટલે ચૈતન્યનો એટલે જ્ઞાનનો એમાં અભાવ છે. ભગવાન આત્મા આનંદનો નાથ, પ્રભુ જળહળ જ્યોતિ સ્વરૂપ ચૈતન્ય બિંબ છે. આવા ચૈતન્ય બિંબનું કિરણ દયાદાન વ્રત ભક્તિ આદિ શુભ રાગના વિકલ્પોમાં છે નહીં, માટે તે અજ્ઞાનમય છે. આગળ 111માં પાના ઉપર કહે છે કે જેમ સૂર્યના કિરણ સફેદ ઉજ્જવળ પ્રકાશમય હોય પણ કોલસા જેવા કાળા ન હોય, તેમ ચૈતન્ય સૂર્ય ભગવાન આત્મા એનું કિરણ એટલે કે પર્યાય નિર્મળ ચૈતન્યમય હોય. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક એનું કિરણ કહો એટલે કે એની પર્યાય એ નિર્મળ હોય, એના પરિણામ નિર્મળ હોય, એ ચૈતન્યમય પરિણામ હોય, એ જ્ઞાનમય પરિણામ હોય, પણ આંધળા અંધારિયા રાગમય ન હોય. ભાઈ, રાગ છે તે ચાહે વ્રતનો હો, તપનો હો, ભક્તિનો હો કે દયાદાનનો હો, તે અંધકારમય અચેતન અજ્ઞાનમય છે. તેમાં જાણપણાનો અભાવ છે, તેમાં જ્ઞાનનો અભાવ છે, એ જ્ઞાનમય ભાવ નથી. જેમ સમ્યક દર્શન જ્ઞાનમાં ચૈતન્ય જ્યોતિનું કિરણ છે, તેમ રાગમાં જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું કિરણ નથી. તેથી રાગ બધોય અજ્ઞાનમય છે. રાગ બધોય અજ્ઞાનમય છે. ગુરુદેવ કરુણા કરી અને કહે છે કે ભાઈ, આ અવતાર, આ મનુષ્યનો ભાવ મળ્યો એ વ્યર્થ ચાલ્યો જાય છે. આ દેહની સ્થિતિ તો નિશ્ચિત જ છે. દેહ કેટલો સમય રહેવાનો છે અથવા તો એમ કહીએ કે આ આત્માને આ દેહ સાથે કેટલો સમય રહેવાનું છે એ નિશ્ચિત છે, આયુષ્યનો જેટલો બંધ થયો છે એ નિશ્ચિત છે, એટલે એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. અર્થાંત જેટલો સમય રહેવાનો છે એટલો સમય જ આ દેહ રહેશે, અને પછી ક્યારે છૂટવાનો છે એ પણ નિશ્ચિત જ છે. કયા સમયે દેહ છૂટી જશે એ અનિશ્ચિત નથી, એ નિશ્ચિત જ છે. માત્ર આપણે જાણતા નથી, પણ જાણતા નથી એટલે એમ નથી કે એ અનિશ્ચિત છે. દેહ કેટલો સમય રહેવાનો છે એ વાત અનિશ્ચિત નથી, એ નિશ્ચિત છે. આયુષ્ય નામ કર્મ, આ કર્મો કેટલો સમય રહેવાના છે એટલે કે આ શરીર કેટલો સમય રહેવાનું છે એ નક્કી છે. જેટલું આયુષ્ય છે એટલો સમય જ આ દેહ સાથે સંબંધ રહેવાનો છે. એટલે આપણે ન જાણીએ માટે એમ ન માની લઉં કે કોને ખબર કેટલો વખત, ના કોને ખબર એમ નહીં, એ નિશ્ચિત જ છે, આપણે નથી જાણતા. એટલે ગુરુદેવ અહીંયા કરુણા કરીને કહે છે કે ભાઈ તને ખબર નથી કયા સમયે દેહ છૂટી જશે, પણ એ નિશ્ચિત જ છે. તું જાણે કે હું મોટો થતો જાઉં છું, વધતો જાઉં છું, પ્રગતિ કરતો જાઉં છું, પણ ખરેખર વાસ્તવમાં તો તું મૃત્યુની સમીપ જ જાય છે, તું મૃત્યુની સમીપ જ જઈ રહ્યો છે. ગુરુદેવ સમજાવે છે, કરુણા કરીને સમજાવે છે કે ભાઈ હવે તારે મૃત્યુની સમીપ જવાપણું થઈ રહ્યું છે એ વાતનો ખ્યાલ લાવવો જ રહ્યો. હજી તને એ વાત ખ્યાલમાં ના આવતી હોય તો તું સમજી લે કે દિવસે ને દિવસે તારો સમય ઓછો થતો જાય છે અને તું મૃત્યુની સમીપ જઈ રહ્યો છે. એટલે આ જન્મ મરણનો અંત લાવે એવું જે આ તત્વજ્ઞાન, આ શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવે એવું આ તત્વજ્ઞાન, આ પોતાની પૂર્ણ દશા પ્રગટ કરાવે એવું જે આ તત્વજ્ઞાન, એને ભાઈ તું બરાબર સમજી લે. ખૂબ કરુણા કરીને વાત કરી છે અને વારંવાર એકની એક વાતને જુદી જુદી રીતે સમજાવી છે. શાસ્ત્રો દ્વારા ખૂબ અભ્યાસ કરાયો છે. દ્રવ્યાનુયોગનો આટલો અભ્યાસ ક્યારેય થયો નથી. 45-45 વર્ષ સુધી બધા જ શાસ્ત્રોનો અભ્યાસ અને મુખ્યતાથી દ્રવ્યાનુયોગના શાસ્ત્રોનો અભ્યાસ અને ખૂબ વિસ્તાર, જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા શાસ્ત્રોની સાથે એની તુલના કરીને એની અપેક્ષાઓ સાથે આ શાસ્ત્રો ની વાતને લઈને એની અપેક્ષાઓને સમજાવીને એવો તુલનાત્મક અભ્યાસ પણ સાથે કરાવીને ખૂબ સ્પષ્ટ કર્યું છે. એટલે ક્યાંય ગૂંચવાળો થવાનો પ્રશ્ન જ નથી. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જણાવ્યું છે. હવે તો પોતે જાતે પુરુષાર્થ કરવાનો છે. ગુરુદેવ કહે છે અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જેને રાગાદી અજ્ઞાનમય ભાવોનો લેશ માત્ર પણ સદભાવ છે. રાગાદી ભાવો અજ્ઞાનમય ભાવો છે એ વાતને પહેલા સમજાવી અને હવે આગળ ફરી પાછી એ વાત કરતા કહે છે કે રાગાદી અજ્ઞાનમય ભાવોનો જેને જરાક પણ સદભાવ છે, લેશ માત્ર પણ સદભાવ છે, અંશ માત્ર પણ રાગની જેને અંતરમાં રૂચિ છે, તે ચાહે શ્રુત કેવળી જેવો અભ્યાસી હો તો પણ તે અજ્ઞાની છે. રાગાદી ભાવોના એટલે પુણ્ય પાપના ભાવોના લેશ માત્રનો પણ સદભાવ છે તે ભલે 11 અંગ ભણ્યો હોય, એને 11 અંગની લબ્ધિ પ્રગટ થઈ હોય તો પણ તે અજ્ઞાની છે. જો ભગવાને કહેલા 12 અંગમાં પહેલું આચારાંગ, એમાં 18,000 પદ છે અને એક એક પદમાં 51 કરોડ થી વધુ શ્લોક છે. પછી એના પછીના બીજા અંગમાં એ 36,000, એના પછી 72,000, એમ એક એક ડબલ ડબલ કરતા જવું, લગભગ આખરે એ ડબલ ડબલ થયા કરે છે, બમણા થયા કરે છે. તે રીતે એ 12 અંગ છે. એટલે આવા 12 અંગમાંથી એ 11 અંગ ભણ્યો હોય અને આત્મજ્ઞાન રહીતો હોય, સમ્યક દર્શન રહીતો હોય, તો એનો રાગ છે એ અજ્ઞાનમય ભાવ છે. એટલે એ જ્ઞાનમય ભાવના અભાવને લીધે સમ્યક દર્શન થયું નથી, એટલે સમ્યક દર્શન વિનાનો રહી ગયો છે, એટલે એ અજ્ઞાની છે. સમ્યક દર્શન થતા એ જ્ઞાની થાય છે. જાણપણું તો કેવું અજબ ગજબનું આવા પંડિતોને અથવા તો આવા અભ્યાસીઓને હોય કે લાખો માણસોને ખુશ કરી દે, ખૂબ પ્રભાવ પાડી દે, એની વાહવા થઈ જાય, પણ એ બધું શું કામનું? પોતે સમ્યક દર્શન વિના એ અજ્ઞાન ભાવે વર્તી રહ્યો છે. હજી એને રાગનો કણ અંદરમાં પડ્યો છે, રાગની રૂચિ પડી છે, શુભભાવ દ્વારા ધર્મ થાય એવી કદાચ માન્યતા પડી છે, તો પછી એ બધું એનું જ્ઞાન શું કામનું? એનો બધો ભાવ છે તે અજ્ઞાનમય ભાવ છે. તેણે આત્માને જાણ્યો છે, એને આત્માને નથી જાણ્યો, સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, આત્માની રૂચિ થઈ નથી, આત્માની રૂચિ નથી થઈ એટલે જ રાગની રૂચિ છે. એટલે એ રાગને પોતાનું સ્વરૂપ માનનારો તે આત્માને એટલે પોતાને જાણતો નથી. 112માં પાના ઉપર આગળ અહીંયા કહે છે, બીજા પેરેગ્રાફમાં, સર્વ આગમ ધરોવી એટલે કે સર્વ આગમ ધરનારો એટલે કે એનો જાણનારો, એટલે સર્વ આગમ ને જાણનારો એટલે કે ભગવાને કહેલા આગમને એને જાણ્યા છે, ભગવાને કહેલા આગમો ભણ્યો છે. અજ્ઞાનીના કહેલા નહીં, ભગવાનના કહેલા આગમો એ ભણ્યો છે. અજ્ઞાનીના ને તો આગમ કહેવાતા જ નથી, એ તો કોઈ વસ્તુ જ નથી, એમાં તો તત્વનું સ્વરૂપ પણ યથાર્થ હોતું નથી. પણ અહીંયા તો કહે છે કે વિતરાગી પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાં, ઓમકાર ધ્વનિમાં જે વાત આવી અને એમાંથી જે ગણધર ભગવાને આગમ રચ્યા છે એવા આગમનું એને જ્ઞાન છે, એવા આગમનું એને ક્ષયોક્ષમ જ્ઞાન કર્યું છે. તો પણ જેને રાગની હયાતી છે, અર્થાંત રાગ તે હું છું અને એનાથી મને લાભ છે એમ જે માને છે તે સમ્યક દ્રષ્ટિ નથી, અજ્ઞાની છે. આવી વાત અઘરી પડે પણ પ્રભુ વસ્તુનું સ્વરૂપ તો એમ જ છે. દિનેશ્વર ભગવાનને જે માર્ગ કહ્યો છે એ સૂક્ષ્મ છે. કહે છે કે જે ભગવાનની ભક્તિથી મુક્તિ થવાનું માને છે તે રાગની હયાતીને માને છે પણ આત્માને માનતો નથી. જે ભગવાનની ભક્તિથી મુક્તિ થવાનું માને છે, ભગવાનની ભક્તિ દ્વારા મુક્તિ થાય ભક્તિ માર્ગ છે એવું જે માને છે તે રાગની હયાતીને માને છે. શુભભાવ છે એ છે અને સારો છે અને એમ માન્યતા કરતા એને આત્માની રૂચિ નથી, આત્માનો અનાદર છે એટલે કે એ આત્માને માનતો નથી. દેવાધિદેવ ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે, તીર્થંકર ભગવાન એમ કહે છે કે મારી એટલે તેમની ભગવાનની, તીર્થંકર ભગવાનની, કેવળી ભગવાનની, સિદ્ધ ભગવાનની, એમની ભક્તિ વડે જો જીવનું કલ્યાણ થાય છે એમ જે જીવ માને છે તે અજ્ઞાની છે. કેમ કે હું ભગવાન તો પર દ્રવ્ય છું એટલે કે એ જીવ માટે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન કહે છે કે અમે તો પર દ્રવ્ય છીએ અને પર દ્રવ્યના લક્ષે તો રાગ જ થાય છે. તીર્થંકર ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે અમારું લક્ષ કરવાથી પણ તને શુભભાવ થશે અને રાગ થશે એટલે સ્વરૂપના આશ્રય, તારા પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રયે જ તારી પર્યાય નિર્મળ થશે. એટલે એવું પરદ્રવ્યનું લક્ષ્ય છોડીને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવાનો ઉપદેશ જીનવાણીમાં છે. ભક્તિના રાગથી મુક્તિ માને એને રાગથી ભિન્ન આત્માને માન્યો જ નથી. ભગવાન આત્મા રાગથી જુદો છે, શુભભાવથી જુદો છે. પર પ્રત્યે થતા જે ભાવ, પરના લક્ષ્ય થતા જે ભાવ તે શુભ ભાવ, એનાથી જુદો ભગવાન આત્મા છે એ વાતનો હજી એને ખ્યાલ નથી. એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન, આ બધા ભગવાનની ભક્તિનો સુગરાગ છે એને એણે પોતાથી એટલે પોતાના સ્વરૂપથી જુદો માન્યો નથી. એને પોતા રૂપે માને છે અને એનાથી પોતાને લાભ થાય છે એવી એની ઊંધી માન્યતા છે. એટલે એ વાત અહીંયા સમજાવતા ગુરુદેવ કહે છે કે ભક્તિના રાગથી મુક્તિ માને એણે રાગથી ભિન્ન આત્માને માન્યો જ નથી અને તેથી તે અજ્ઞાની છે. રાગથી ભિન્ન ભગવાન આત્મા છે, પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે એવું એણે સ્વીકાર્યું જ નથી, એટલે કે એને આત્માનો અનુભવ થયો જ નથી અને આત્માનું જ્ઞાન થયું નથી, તો એ અજ્ઞાની છે. આવી વાત છે. રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય સ્વદ્રવ્યનો આશ્રય લે ત્યારે રાગ રહિત દશા થાય છે અને ત્યારે મુક્તિ માર્ગની પહેલી સીડી એવું સમ્યક દર્શન પ્રગટ થાય છે. આવો માર્ગ છે. છેલ્લે કહે છે કે આત્મા શુદ્ધ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ ભગવાન છે. શ્રીમદ રાજચંદ્ર કૃત આત્મસિદ્ધિમાં આવે છે ને કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. કૃપાળુદેવે આત્મસિદ્ધિની આ ગાથામાં ઘણા ભાવો ભરી દીધા છે, શાસ્ત્રોના સાર મૂકી દીધા છે. શુદ્ધ નો અર્થ શું? ગુરુદેવ કહે છે કે શુદ્ધ કહેતા પરમ પવિત્ર, શુદ્ધ કહેતા પરમ પવિત્ર. અને બુદ્ધ એટલે એકલો જ્ઞાનનો પિંડ, બુદ્ધ એટલે જ્ઞાન. જ્ઞાન કોનું જ્ઞાન? પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન. અને ચૈતન્ય ઘન કહીને અસંખ્ય પ્રદેશ દર્શાવ્યા છે. અસંખ્ય પ્રદેશી એવો ભગવાન આત્મા છે અને એવા અસંખ્ય પ્રદેશ કોણે જોયા છે? સર્વજ્ઞ દેવે જોયા છે. સર્વજ્ઞ દેવ સિવાય કોઈએ બીજા એવા અસંખ્ય પ્રદેશ જોયા નથી. આવો ભગવાન આત્મા છે એનું લક્ષ્ય કરતા સમ્યક દર્શન થાય છે. પાના નંબર 114 ઉપર ગુરુદેવ બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન તું કોણ છો, તું કેવો અને કેવડો છો તેનો તને વિચાર નથી, વિવેક નથી. તારા સ્વરૂપની તને હજી ખબર નથી. તે સ્વરૂપ જાણ્યું નથી એટલે તને એનું મહાત્મા પણ નથી. અમૂલ્ય તત્વ વિચારમાં કૃપાળુદેવે વાત કરી છે ને કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિઘરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. પોતાના સ્વરૂપનો જો વિચાર કર્યો તો જ બધા સિદ્ધાંતોની સમજ આવી. પોતાના સ્વરૂપને જાણ્યું છે તો જ આત્મજ્ઞાન છે અને તો જ દર્શન, સાચું દર્શન, સમ્યક દર્શન છે. ગુરુદેવ કહે છે કે પોતે કોણ છે એનો શાંત ભાવે વિવેકપૂર્વક વિચાર કરે તેને આત્મજ્ઞાન અને આત્મ અનુભવ થાય છે, એમ અહીંયા કહ્યું છે. 16 વર્ષની ઉંમરે શ્રીમદજીએ લખ્યું છે. પણ એ તો 16 વર્ષ તો દેહની ઉંમર છે, એ 16 વર્ષ આત્માની ક્યાં ઉંમર છે? ઉંમરને આત્માને શું સંબંધ છે? આત્મા તો અવિનાશી છે, અનાદિથી છે. આત્મા ઉત્પન્ન થતો નથી કે નાશ પણ પામતો નથી. બધા જ આત્મા અનાદિથી છે. બધા જ આત્માને આત્માની રીતે જોઈએ તો બધા આત્માની ઉંમર સરખી જ છે. આ ઉંમર છે એ તો દેહની છે. એટલે 16 વર્ષની ઉંમર કૃપાળુદેવને અહીંયા કહી, પણ એ તો 16 વર્ષની ઉંમર તો દેહની ઉંમર છે. કૃપાળુદેવને તો કેટલાય ભાવનું જાતિષ્ણ જ્ઞાન હતું અને પૂર્વની આરાધના કરીને આવેલા હતા એટલે અંદરમાંથી બધું આવતું હતું. આત્મા તો અનાદિ અનંત ભગવાન છે, એ ક્યાં જન્મે છે અને મરે છે? જન્મ મરણ તો લોકો દેહના સંયોગ વિયોગને કહે છે. દેહનો સંયોગ થવો એ જન્મ છે અને દેહનો વિયોગ થવો એ મરણ છે. એ તો દેહની એટલે માટીની સ્થિતિ છે. દેહને માટી કહીએ છીએ ને, આપણે પણ વ્યવહારમાં દેહને માટી કહીએ છીએ ને. જ્યારે આત્મા તો એકલી ચૈતન્ય સત્તા સ્વરૂપ ત્રિકાળી વસ્તુ છે, એવો ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાનનો પિંડ એ કેવો છે એનો જેને નિર્ણય નથી થયો, એ ગમે તેવું જ્ઞાન શાસ્ત્રનું કરે તો પણ એ અજ્ઞાની જ છે. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આવી પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તાથી વિપરીત જે વિકલ્પ છે, પછી એ વિકલ્પ ચાહે તો વ્રતનો હો, તપનો હો કે ભક્તિનો હો, તો પણ તે વિકલ્પ હું છું એમ માનનારને રાગનો સદ્ભાવ છે, એ હજી રાગી છે, અને તેથી તે શ્રુત કેવળી જેવો હો તો પણ, એટલે કે શ્રુત કેવળીની માફક એને શાસ્ત્રનો ખૂબ અભ્યાસ હોય તો પણ, આગમનો ઘણો અભ્યાસ હોય તો પણ, જ્ઞાનમય ભાવના અભાવને લીધે તે આત્માને જાણતો નથી. જ્ઞાનમય ભાવના અભાવને લીધે તે આત્માને જાણતો નથી. જ્ઞાનમય ભાવના અભાવને લીધે એમ કહ્યું છે ને, એટલે કે જેને રાગની રૂચિ છે તેને અજ્ઞાનની રૂચિ છે, પણ જ્ઞાન આનંદમય પ્રભુ આત્માની રૂચિ નથી. જેને રાગની રૂચિ છે એને અજ્ઞાનની રૂચિ છે, એને જ્ઞાનમય ભગવાન આત્માની રૂચિ નથી, તેથી તેને જ્ઞાનમય ભાવનો અભાવ છે, અને જ્ઞાનમય ભાવના અભાવને લીધે તે જ્ઞાનના નૂરનું પૂર કેવા પોતાના આત્માને જાણતો નથી. આવી વાત છે. રાગમાં અર્પાઈ જાય તો અજ્ઞાની થાય છે, અને જ્ઞાનમાં અર્પાઈ જાય તો જ્ઞાની થાય છે. આવો માર્ગ છે, અને આ વાત સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે ક્યાંય નથી. જીનેશ્વરના શાસન સિવાય આવી વાત બીજે ક્યાંય નથી. સર્વધર્મ સરખા, સર્વધર્મ સમાન બધા વાતો કરે છે ને, પણ એમાં આ વાત નથી પ્રભુ. સર્વધર્મ સમાનતાની વાત સમજ્યા વગર કરવી નહીં, શાસ્ત્રોના બરાબર અભ્યાસ કરવા તો જ ખ્યાલમાં આવે કે જીનેશ્વર ભગવાને જે વાત કરી છે એવી વાત બીજે ક્યાંય નથી. આગળ 115માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જે આત્માને નથી જાણતો તે અનાત્માને, એટલે રાગ આદિને પણ નથી જાણતો. જે આત્માને નથી જાણતો તે અનાત્માને, એટલે કે રાગ આદિને પણ નથી જાણતો. અર્થાત રાગ પણ અનાત્મા છે એવું જ્ઞાન તેને થતું નથી. રાગ છે તે અનાત્મા છે, એટલે કે એ આત્મા નથી, એટલે કે મારું સ્વરૂપ નથી, એ રૂપે હું નથી, રાગ રૂપે હું નથી, એ મારું સ્વરૂપ નથી, મારું ત્રિકાળ સ્વરૂપ શુદ્ધ છે, એમાં ક્યાંય રાગ નથી. આ વાતનો નિર્ણય કરવા માટે સિદ્ધ ભગવાનને યાદ કરવા, સિદ્ધ ભગવાનને રાગ હોય, એમના સ્વરૂપમાં ક્યાંય રાગનો અંશ છે, એમને કોઈ રીતે રાગ થાય છે, એટલે એના ઉપરથી ખ્યાલ આવે કે જો સિદ્ધ ભગવાનને નથી તો આત્માના સ્વરૂપમાં ક્યાંય રાગનો અંશ નથી. રાગ થાય એવો આત્મામાં કોઈ ગુણ નથી, એટલે કે એ રાગ એ આત્મા નથી, રાગ અનાત્મા છે, રાગ અનાત્મા છે. એ વાત અહીંયા લીધી છે કે જે આત્માને નથી જાણતો તે અનાત્માને, એટલે રાગને પણ નથી જાણતો. એટલે એનો અર્થ એ છે કે રાગ અનાત્મા છે એ વાતનો એને હજી નિર્ણય થયો નથી, રાગ અનાત્મા છે તેવું જ્ઞાન એને થયું નથી. કેમ? કારણ કે સ્વરૂપે સત તે પરરૂપે અસત છે. હવે આ તત્વજ્ઞાનને આપણે સમજીએ, સ્વરૂપે સત, પોતાના સ્વરૂપે પોતે હયાત છે, પોતાનું અસ્તિત્વ છે, એ સત એટલે અસ્તિત્વ છે, એ રૂપે પોતે છે, પણ અન્ય રૂપે પરરૂપે પોતાની અસ્થિ નથી, પરરૂપે પોતે નથી. સ્વરૂપે પોતે સત છે અને પરરૂપે અસત છે. શું કહ્યું? કે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા સ્વરૂપથી સત છે, પોતાના સ્વરૂપથી પોતે સત છે, અને પરરૂપથી અસત છે, એટલે પરરૂપથી એટલે રાગથી અસત છે. વસ્તુ પોતાથી અસ્થિપણે છે અને પરથી નથી, પોતે સ્વથી છે અને પરથી નથી. વસ્તુ એટલે ભગવાન આત્મા પોતાથી અસ્થિપણે છે અને બીજા બધા જ દ્રવ્યો પરદ્રવ્યથી એ નથી, એટલે પરદ્રવ્યથી એ નાસ્તિપણે છે. સ્વદ્રવ્યથી સત અને પરદ્રવ્યથી અસત એવું જ વસ્તુનું સ્વરૂપ છે. અર્થાંત એ બંને વડે જ વસ્તુનો નિશ્ચય થાય છે, નિર્ણય થાય છે. બંને વાતને બરાબર જેમ છે તેમ સમજવી પડશે. સ્વથી હોવું અને પરથી ન હોવું એ બંને વાત સાથે જ છે. માત્ર કથનમાં કહીએ તો એક પછી એક ક્રમમાં કહેવાય છે, પણ બંને વસ્તુ એક સાથે જ છે કે પોતે સ્વથી છે અને એ જ વખતે એ પરથી નથી. સ્વથી હોવાપણું, સ્વથી સત, સ્વદ્રવ્યથી સત, અને પરથી ન હોવાપણું, પરદ્રવ્યથી અસત, એ બંને એક સાથે જ છે. એટલે એ નિર્ણય બરાબર એમ જ થવો જોઈએ, ત્યારે જ વસ્તુનો એટલે કે આત્માનો બરાબર સમ્યક સાચો નિર્ણય થાય છે. આગળ પણ અહીંયા કહે છે ચોથા પેરેગ્રાફમાં કે જેને રાગાદિથી ભિન્ન નિજ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન નથી તેને રાગાદિ અનાત્માનું પણ જ્ઞાન હોતું નથી. આ વાત અહીંયા તો ચાલી રહી છે અને એમાં આ વાત આવી, તત્વજ્ઞાનની વાત, મોટી વાત મૂકી દીધી. રાગાદિથી ભિન્ન નિજ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન નથી તેને રાગાદિ અનાત્માનું પણ જ્ઞાન હોતું નથી, એ વાત કેમ આવી? કારણ કે આત્મા સ્વથી છે અને પરથી નથી, અને પરમાં રાગાદિ આવી ગયા. એટલે જેને આત્માનું સ્વરૂપ જાણ્યું છે એને પોતે પરથી નથી, પરથી ભિન્ન છે, એ વાત સહજ હોય છે. પરમાં રાગ પણ આવી ગયો એટલે રાગાદિથી પોતે નથી એવું પોતાનું ભિન્ન સ્વરૂપ છે, એવો પોતે ભિન્ન ચૈતન્ય ભગવાન આત્મા છે, એવું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને હોય છે, એ જ્ઞાની છે. અને અજ્ઞાનીને જેને રાગથી પોતાનું ભિન્ન સ્વરૂપ જણાયું નથી એને એવું જ્ઞાન નથી. એટલે રાગાદિથી ભિન્ન પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે એવું જ્ઞાન પેલા મિથ્યા દ્રષ્ટિને નથી, એટલે કે જે રાગાદિને જાણતો જ નથી, બરાબર યથાર્થ સમજતો જ નથી, એને એવી શ્રદ્ધા થતી જ નથી કે રાગથી પોતે જુદો છે. રાગથી પોતે જુદો છે એવી શ્રદ્ધા ક્યારે થાય? કે જ્યારે પોતાના સ્વરૂપને જાણે, અને પોતાનું સ્વરૂપ જાણે તો એમાં બંને વાત સાથે જ આવે કે પોતે કઈ રીતે છે, તો કે પોતે હોવાપણે છે અને પોતાનું હોવાપણું પોતાથી છે, પરથી નથી, એટલે રાગથી પોતે નથી, એ વાત સાથે જ આવી જાય. એટલે કે અનાત્માપણાનું પણ જ્ઞાન એને બરાબર હોય. આ રાગાદી એ અનાત્મા છે અને એવા અનાત્મા એટલે કે જે આત્મા નથી એને પણ એ બરાબર જાણે છે. જેને રાગાદિથી ભિન્ન નિજ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન નથી તેને રાગાદિ અનાત્માનું પણ જ્ઞાન હોતું નથી. કારણ કે આત્મા સ્વરૂપથી, ચૈતન્ય સ્વરૂપથી સત્તા છે, હોવાપણે છે, અને પરરૂપથી, રાગથી અસત્તા છે, પરથી એ નથી, પરથી એની સત્તા નથી, પરરૂપે આત્મા નથી. વસ્તુ સ્વરૂપે સત્તા અને પર રૂપે અસત્તા છે. પોતાના સ્વરૂપથી આત્મા છે અને પરરૂપથી તે અસત્તા છે. આ પંચ પરમેશ્વરી જગતમાં છે તેનાથી પણ આ આત્મા જુદો છે, ભિન્ન છે. એટલે આ આત્મા એ પંચ પરમેશ્વરીથી જુદો, ભિન્ન, એટલે એનાથી અસત છે, એનાથી સત્તા પણ નથી. આ પંચ પરમેશ્વરી જગતમાં છે તેનાથી પણ આ આત્મા અસત છે. અસત એટલે એનાથી હોવાપણે નથી, પણ પોતે સ્વથી છે. પોતાની સત્તા પોતાના સ્વરૂપથી છે, પણ પંચ પરમેશ્વરીના સ્વરૂપથી પોતાની સત્તા નથી, પોતાનું હોવાપણું નથી. એટલે પંચ પરમેશ્વરી જગતમાં છે, એમનું હોવાપણું એમનાથી છે. દરેકની સત્તા પોતાથી સ્વથી હોય, પરથી ન હોય. એટલે આ પંચ પરમેશ્વરી જગતમાં છે તેનાથી પણ આ આત્મા અસત છે. તેવી રીતે જે પંચ પરમેશ્વરી છે તે પોતાથી સત છે. દરેક જીવ પોતે પોતાથી છે અને પરથી અસત છે, પરથી એનું હોવાપણું નથી. આ આત્માથી એ બધા પંચ પરમેશ્વરી પણ જુદા છે, એ અસત છે. એટલે કે આ આત્માથી એ પંચ પરમેશ્વરી નથી. પંચ પરમેશ્વરી પોતાના આત્માથી છે, દરેક પોતપોતાના આત્માથી છે, પોતાના આત્માથી સત છે, અને મારા એટલે આત્માથી એ અસત છે. માટે જેને પોતાના સતનું યથાર્થ જ્ઞાન નથી તેને સતથી વિરુદ્ધ રાગનું પણ યથાર્થ જ્ઞાન નથી. નિશ્ચય નિજ પરમાત્મ દ્રવ્યનું જ્ઞાન નથી તેને વ્યવહારનું પણ યથાર્થ જ્ઞાન નથી. નિશ્ચયને જાણતો નથી એ વ્યવહારને પણ જાણતો નથી, સ્વને જાણતો નથી એ પરને પણ જાણતો નથી. કેમ કે સ્વનું જાણવું એમાં બે વાત સાથે છે કે સ્વ સ્વથી છે અને પરથી નથી, અસ્થિ અને નાસ્તી બંને વાત એક જ સમયમાં છે. એટલે સ્વપણે હોવું અને પરપણે ન હોવું એમાં પોતે રાગપણે નથી એ વાત આવી જાય છે. એટલે કોઈ એમ કહે કે હું મારા સ્વરૂપને જાણું છું તો એની યથાર્થ સમજમાં એ રાગથી જુદો છે એ વાત આવી જાય છે. જો એ રાગથી જુદો છે એ વાતનો એને સ્વીકાર નથી તો સમજવું કે એને પોતાના સ્વરૂપને પણ જાણ્યું નથી. એટલે આત્માને જે જાણે છે એ માત્ર આત્માને જ જાણે છે એમ નહીં, સાથે અનાત્માને પણ જાણે છે. આ વાતને અહીંયા સિદ્ધ કરી છે. એટલે જે આત્માને જાણે છે તે અનાત્માને પણ જાણે જ છે. જેને નિશ્ચયથી જાણપણું છે એને જ વ્યવહારથી જાણપણું હોય એ વ્યવહારને જ બરાબર યથાર્થ જાણે, નિશ્ચયને નિશ્ચય તરીકે જાણે અને વ્યવહારને વ્યવહાર તરીકે જાણે. પણ જે નિશ્ચયને જ નથી જાણતો એ વ્યવહારને પણ જાણતો નથી. વળી પાછા વ્યવહારના રશિયાને આ વ્યવહારની વાત આવી એટલે તરત પ્રશ્ન થયો, પણ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય ને? અરે ભાઈ શું વાત કરો છો તમે, આ વ્યવહાર કરતા કરતા નિશ્ચય કેવી રીતે થાય? બિલકુલ નહીં. ગુરુદેવ કેટલીય વાર આ વાત તો સમજાવી છે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય ન થાય. ભાઈ એમ નથી. અને અહીંયા તો શું વાત કરી છે, અહીંયા તો કે છે કે જેને સ્વરૂપનું જ્ઞાન નથી તેને વ્યવહારનું પણ સાચું જ્ઞાન નથી. કેમ કે સ્વસત્તાનું જ્ઞાન નથી તેને પરની સત્તામાં, પરની સત્તામાં અસત્તા છે એવું પણ જ્ઞાન નથી. બહુ સૂક્ષ્મ વાત છે પણ સમજવું તો પડશે ને ભાઈ. ફરી એનો વિસ્તાર આગળ લઈએ. 116માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ જે સ્વરૂપે સત્તા છે, સ્વરૂપે પોતાના રૂપે હયાતી છે, સ્વરૂપે સત્તા છે તે પરરૂપે અસત્તા છે, પરરૂપે તેનું હોવાપણું નથી. આત્મા પોતાના સ્વરૂપે સત્તા છે તે પંચ પરમેષ્ટી તથા તે તરફના રાગથી અસત્તા છે. સ્વરૂપે સત્તા એમ છે ને એટલે કે પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપથી સત્તા છે, હોવાપણે છે, અને પરરૂપથી એમાં પછી પંચ પરમેષ્ટી પણ આવી ગયા. એટલે પંચ પરમેષ્ટી હોય, દેહ હોય કે રાગ હોય એ બધાથી એ અસત્તા છે, એટલે કે એનાથી એ હોવા પણ એ નથી. જેમ સ્વરૂપથી સત્તા છે તેમ પરરૂપથી સત્તા હોય તો પછી સ્વ અને પર બંને એક થઈ જાય અને સ્વ અને પર એકમેકમાં ભળી જાય. આવું તો વસ્તુનું સ્વરૂપ નથી. આત્મા જેમ જ્ઞાનથી સત છે તેમ પરથી અને રાગથી પણ સત હોય તો જ્ઞાન અને રાગ એક થઈ જાય, પણ એવું તો કાંઈ સ્વરૂપ છે નહીં. જ્ઞાન અને પર એક થઈ જાય, જ્ઞાન અને પર એક થઈ જાય, સ્વ અને પર એક થઈ જાય તો પછી સ્વની સત્તાનો નાશ થાય અને બીજું જે પર છે એનું પણ એના રૂપે હોવાપણું ન થાય. એક રૂપતા થઈ જાય તો દ્રવ્યનો નાશ થઈ જાય, એટલે એવું તો જગતનું સ્વરૂપ નથી. અહીંયા તો કહે છે બે વાત થી નિર્ણય કરવાનો છે ને, બે વાત સાથે છે અને બે વાત કઈ છે, બંને વડે એટલે કયા બે વડે નિર્ણય કરવાનો છે કે જ્ઞાન આનંદમય ભગવાન આત્મા પોતાથી છે અને રાગ આદિ પરદ્રવ્યથી નથી, એમ તે બંને વડે નિર્ણય તો આત્માનો જ કરવાનો છે. એક વસ્તુનો નિર્ણય કરવાનો છે, નિર્ણય આત્માનો કરવો છે, પણ બે રીતે નિર્ણય કરવાનો છે. બે રીતે એટલે એક તો અસ્થિથી કરવાનો છે કે પોતે પોતાની સત્તામાં કઈ રીતે છે, તો કે પોતાના સ્વથી છે અને સાથે ને સાથે પરથી નથી એટલે નાસ્તી, એમ બે વડે નિર્ણય કરવાનો છે કે પોતાની સત્તા શું છે, પોતાનું સ્વરૂપ કેવું છે, પોતે ભગવાન આત્મા કેવો છે, હું કોણ છું એનો નિર્ણય કરવા બેઠો છે તો હું સ્વથી છું એવું ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક છું અને પરથી નથી એટલે આ બીજા બધા પંચપરમેશ્વરી અને અન્ય જીવો અને આ જળ પદાર્થો અને જળ પદાર્થોના લક્ષ્ય થતા ભાવો એ બધાથી હું નથી એટલે પરદ્રવ્યથી હું નથી. આવો નિર્ણય થાય ત્યારે એણે સ્વને જાણ્યું કહેવાય, ત્યારે એણે આત્માને જાણ્યો કહેવાય. આવો નિર્ણય અનુભવ સહિત થાય ત્યારે સંકિત થયું એમ કહેવાય. હું મારામાં છું અને પર રાગાદી મારામાં નથી એમ બે અસ્થિ નાસ્તિ વડે આત્માનો એટલે પોતાનો યથાર્થ નિશ્ચય થાય છે. આ રીતે જેને પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો તેને પછી આ દયા દાન વ્રતના વિકલ્પો શુભ ભાવ એ પોતાથી જુદા પર છે એટલે કે અનાત્મા છે, આત્મભૂત નથી, પોતારૂપે નથી એવો એ અનાત્માનો પોતાથી જુદા છે એવા અનાત્માનો પણ નિર્ણય થઈ જાય છે. આમ બે વડે આત્માનો નિર્ણય કરવાનો છે અને એવો નિર્ણય એ બંનેને બરાબર જાણતા થાય છે. નિર્ણય તો એકનો આત્માનો કરવાનો છે પણ એકનો નિર્ણય થતા એમાં આત્મા અને અનાત્માનો નિર્ણય એટલે નિશ્ચય થઈ જાય છે. આ અટપટું લાગે છે, અટપટું નથી, સહેલું છે. પ્રભુ વિતરાગના માર્ગમાં દિવ્યધનીમાંથી આવેલી વાતમાં બધું સ્પષ્ટ અને સરળ છે પણ જરાક સૂક્ષ્મ છે. શાંતિથી વિચાર કર્યો નથી, શાસ્ત્રના અભ્યાસ નથી ને એટલે એને જરાક અઘરું લાગે છે. અહીંયા કહે છે કે આત્માને જાણે છે તે અનાત્માને એટલે રાગને પણ જાણે છે. વળી જેને અનાત્મા એટલે રાગનો યથાર્થ નિર્ણય થયો છે, નિશ્ચય થયો છે, તેને આત્મા અનાત્મા બંનેનો નિશ્ચય થવો જોઈએ. કેમ કે રાગને જે જાણે તે રાગ રહિત હું આત્મા છું એમ જાણે છે. રાગને જાણે તો પછી મારામાં રાગ નથી તેમ પોતાના આત્માને પણ જાણે. બંનેનો નિર્ણય થઈ જાય છે એટલે રાગને અનાત્માને જે જાણે છે એ જ ખરેખર એ આત્માને પણ જાણવા વાળો હોય જ. એ આત્માને જાણવા વાળો ન હોય અને અનાત્માને જાણે એમ બને નહીં. એટલે આત્માને જાણે અને અનાત્માને જાણે એ બંને સાથે જ હોય છે. સ્વરૂપનો એટલે આત્માનો નિશ્ચય થયા વિના એકલા રાગ પણ કાંઈ નથી, એટલે કે એ રાગને જાણે છે એમ હોતું નથી. સ્વરૂપને જાણ્યા વિના એ રાગને જાણે છે, અનાત્માને જાણે છે એ બનતું નથી. જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો. જે આત્માને જાણે છે તે અનાત્માને પણ જાણે છે. અર્થાત જે નિશ્ચયને જાણે છે એને જ વ્યવહારનું સાચું જ્ઞાન હોય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાનમાં.